ભગવાનની ઈચ્છાથી અને કૃપાથી જેમ અમને કહ્યું એમ આ મંદિરનો ઇતિહાસ તો બહુ રહસ્યમય છે, પણ શાસ્ત્રીજી મહારાજ એવા એક દૃઢ સંકલ્પ એમનો હતો કે ગઢડાની અંદર ટેકરા ઉપર ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કરેલો, મુક્તાન સ્વામીને મહારાજે દોરી ઝાલી માપ પણ લીધેલું, આ રીતે ઉગમનું મંદિર થાય મુખારવિંદે, ગેલા તરફ પગથિયાં થાય, આગળ ગામમાં જવાનો દરવાજો એક મોટો સારો થાય, અને આ બાજુ સંતોને રહેવાનો આશ્રમ ને સંતને વાસ બધો થાય એ પ્રમાણે મહારાજે પોતે સંકલ્પ કરેલો, એનું લખાણ તે વખતે જ્યારે થયેલું સંતોએ એ આપણને મળેલું હતું. એટલે જે મહારાજનો સંકલ્પ હતો એ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજે આ મંદિરની દિશા અને અન્ય કામકાજ બધું થયું. એટલે ગેલામાં સ્નાન કરવા માણસો આવે, સ્નાન કરીને ભગવાનના દર્શન કરી અને પછી પોતે આપણને જાય એટલે બધો લાભ મળે એવું, અને ટેકરા ઉપર મંદિર થાય એ મહારાજનો સંકલ્પ હતો. એટલે મહારાજે ત્યાં સ્વામીએ ત્યાં જ કર્યો. મોહનભાઈ શેઠ અહીંના નગર શેઠ બહુ સારા આગળ હતા, ભાવનગર સ્ટેટમાં પણ એમનું ખૂબ માન હતું, અને અહીંયા આગળ ગામની અંદર પણ એમની પ્રતિષ્ઠા અને સારો કારોબાર હતો. એમને કહ્યું સ્વામી આ ટેકરા પર બહુ ખર્ચો થશે, કારણ કે ટેકરો આમ ઊંડો છે એટલે ખર્ચ કરી સરખો કરવામાં, તો લક્ષ્મીવાડી તરફ જમીન છે, રાધાઓ તરફ તમ છે, બધી આ બાજુ જમીન ઘણી છે, મહારાજનું પ્રસાદીનું સ્થાન તો બધે છે, કારણ કે ભગવાન દરેક ઠેકાને આજુબાજુ બધે વિચરેલા છે, ગરડાની અંદર તો દરેક રજે રજ પ્રસાદની થઈ ગયેલી છે, કારણ કે અહીંયા રહ્યા ખૂબ એટલે એમને તો બધે ફરેલા છે, સંતોનું વિચરણ થયેલું છે. પણ સ્વામી કહે છે મારે તો ભગવાન સ્વામિનારાયણ ભગવાને જે સંકલ્પ કર્યો છે ટેકરા ઉપર કરવાનો ત્યાં જ, ભલે થોડું ખર્ચ વધારે આવશે પણ એ ભગવાનની પ્રાસાદિક ભૂમિ કહેવાય, ભગવાને જે સંકલ્પ કર્યો છે ત્યાં મંદિર થાય એવી એમની ખૂબ ઈચ્છા હતી. અને એ જમીન મેળવવામાં તો પ્રશ્નો ઘણા થયેલા હતા, પણ એ ભગવાનની દયાથી એમની દ્રઢતાથી જ્યારે ગેલામાં સ્નાન કરવા આવે, મંદિરે દર્શન કરવા ગઢડામાં જ્યારે પધારે, ત્યારે આપણો ઉતારો તો કોઈક સામાન્ય ભક્તને ત્યાં હોય અને ગેલામાં સ્નાન કરે ત્યારે સ્વામી બધા જે આવો એને કહે કે આ ટેકરા ઉપર મંદિર આપણે કરવું છે. હવે એ વખતનો સમય જો આપણે જુઓ તો ગામમાં કોઈ આપણો ભાવ પૂછે ને કોઈ ગામને આપણે મદદ પણ મળે નહીં એવી પરિસ્થિતિ, તે વખતે કે મારે ગઢડામાં મંદિર કરવું છે, કે જમીન જેની પાસે નથી, બીજા પૈસાની સગવડ નથી, માણસની સગવડ નથી, ત્યારે પણ એમને આવો સંકલ્પ કરેલો. અને જ્યારે જ્યારે આવે ત્યારે આ સંકલ્પ એમનો આપણે સારંગપુર મંદિરની પ્રતિષ્ઠા થઈ 72માં ત્યારથી જ એમનો સંકલ્પ છે કે આ પછી મંદિર થયા પછી અહીંયા થવું કરવું એવો વિચાર હતો. એટલે એ 72ની સાલ જે સંવત 1972ની વાત કરવી, તો કહેવાનું શું ત્યારથી એમનો સંકલ્પ, અને ત્યાર પછી જ્યારે જ્યારે આવે વર્ષો વર્ષોમાં એક બે વખત આવે તો એ વિચાર ચાલ્યા કરે. એટલે કહેવાનું શું છે કે એમના બધા કહ્યું કે બધા પ્રયત્નો થયા પછી બધા કહેતા કે સ્વામી આ તમે સંકલ્પ કરો પણ અહીં તો કોઈ આપણે જગ્યા જ મળે એવી નથી, પછી મંદિર કરવાનું ક્યાં રહ્યું, આપણે માટે તો ભાવનગરમાં શેરો વાગી ગયેલો કે આ ગામમાં બે મંદિર થાય તો અશાંતિ થાય, માટે શાસ્ત્રી અજ્ઞબુદ્ધાને જમીન નહીં આપી એવું ભાવનગર સ્ટેટની અંદર એક શેરો વાગી ગયેલો. એટલે પછી સ્વામી તો ઘણા ઘણા પ્રયત્ન કર્યો, કોઈ આવે કે મારે ભાવનગર સાથે સંબંધ છે તો આ જાઓ કરજો અમારી વાત કરજો, કોઈ પણ આવ્યો કે એને વાત કરે એવી એમની ઈચ્છા અંતરની કે હું ઉડાનમાંથી, એટલે એનું એક ચરે જેમ હમણાં જોગી માલના પણ આપણે કાગળો બાગળો વાંચીએ છીએ કે દિલ્હીમાં મંદિર કરવું છે, એટલે જે કાગળ લખે પછી ધૂન કરાવે પ્રાર્થના, જે માણસ ગયો એને કે જાઓ સાહેબને કહેજો ના કરો, ચંદ્રકાંતભાઈને ઘડિયાળ આવે તેને કાયમ હાર મોકલાવે, પણ એવું એક રતન જ નહીં અહીંયા મંદિર દિલ્હીમાં થાય અને ભગવાન બેસે ને આ સંકલ્પ ન જમનાને કિનારે બેસે ને આવું બધું એક સ્વામીના જયારે પ્રસંગો બધા વાંચીએ છીએ ત્યારે એમ થાય કે સ્વામીને કેટલું બધું એક દિલ્હીમાં મંદિર થાય એને માટે, તો એવું જ અહીંયા શાસ્ત્રી મહારાજને ગઢડામાં મંદિર થાય પ્રસાદની જગ્યામાં તે પ્રમાણે ચાલતું, પણ તે ઘડીએ બધા રજવાડા હતા એટલે થઈ શક્યા નહીં. પણ એમને સંકલ્પ હતો કે અહીંયા ભલે અત્યારે જમીન કોઈ મળતી નથી પણ ભગવાન રાજપલટો કરશે, અને એ રાજપલટો થયો, સ્વરાજ આવ્યું રજવાડા બધા વલ્લભભાઈએ ખલાસ કરી નાખ્યા અને પછી કલેક્ટરો બધા નીવી ગયા. એમાં ગોવિંદસિંહ ચુડાસમા સાહેબ કલેક્ટર તરીકે પાલિતાના આવ્યા અને એમને સ્વામીએ વાત પહેલાં કરેલી હતી કે અમારું મંદિર કરવું. પાલિતાના અરે પોરબંદરના મહારાજા તમારા એમના ત્યાં રેવન્યુ કારભારી હતા અને ભાવનગર સાથેના સંબંધ હતા. તમે મહારાજા રાણા સાહેબને વાત કરો, ભાવનગર વાત કરીને જમીન મળે. એટલે એ તે વખતે એમને પોતાને વાત સ્વામીએ કરેલી અને અક્ષરને પુરુષોત્તમ શું છે, એનું જ્ઞાન શું છે, મહારાજની શ્રી બધી સિદ્ધાંતો છે એ બધા બહુ સમજાયા. રાતના બેઠા હતા આઠ સુધી સ્વામી, રાતના 2-3 વાગ્યા સુધી વાતો કરી ગોવિંદસિંહ સાહેબને ગોંડલમાં. પછી એમને કાન એમને મનમાં સ્મૃતિ હતી એટલે આયા કલેક્ટરને જજવાણા થઈ અને આ કલેક્ટરને મળી ગયા અહીંયા. પછી એ સારંગપુર દર્શન કરવા આવ્યા અને સ્વામી કહે તમારે પેલો ગઢડા ઉપર જે મંદિર કરવાનો સંકલ્પ છે એ હવે મારા હાથની વાત છે, હવે મારે બીજાને કંઈ પૂછવા જવાનું છે નહીં. આ બધા રજવાડા ખલાસ થઈ ગયા છે અને હું નીવાઈ ગયો છે એટલે મારા અંદરમાં આ બધું રેવન્યુ આવી ગયું છે. તો મંદિર કરવું હોય તો તમે કહો એટલે સ્વામી કહે કરો જ તૈયાર, અરજી આપો. કે તે અરજી તો કંઈ આગળ્યું બગડ્યું બધું વ્યવસ્થિત નહોતું. સ્વામી તો ત્યાં બેઠેલા હતા પોતાની રૂમમાં અને કલેક્ટર સાહેબ જોડે વાત કરતા હતા અને અકા ભાઈ ખાચર એમનો ભણતો હતો, એની નોટબુક હતી, એમાંથી કાગળિયું ફાડી અને એક નાની અરજી લખી દીધી કે ગઢડામાં મારે જમીન જોવે છે, માર્ગ નીકળ્યું. એ કલેક્ટર લઈને ગજવા મૂકીને અહીં આવ્યા અને પછી મોહનભાઈને વાત કરી. મોહનભાઈ પણ તો એ તો બધું જાણે ને, વાણિયા હતા, વાણિયા બુદ્ધિ બહુ ચકોર અરે આગળ પડતા હોય એટલે એમને જાણ્યું કે આ રજવાડા ગયા છે અને આમાં કંઈ આપણે મમત્વ રાખીએ ખોટો છે, કરી નાખો ચાલો. એટલે પછી આ જગ્યા મળી ગઈ. પણ કહેવાનું શું છે કે એમનો દ્રઢ સંકલ્પ કેટલો વધો કે 72 સાલ પછી સ્વરાજ મળ્યું ત્યારે આ જમીન મળી આપણને. એટલા વર્ષ ધીરજ અને એ જ દ્રઢતા, એ જ વિચાર, એ જ સંકલ્પ કે અહીં મંદિર કરવું છે. હવે કરવાનું પણ પાછું આરસનું મંદિર કર્યું. એટલે તો સ્વામી સહેજે માણસ ગ્રસ્ત જ્યારે અવસ્થા થાય ત્યારે બહુ મોટો વિચાર ન હોય, જેમ તેમ કરી નાખો કહીએ કે તે ઘડીએ. પછી શું થાય કે એમને પોતાને આ અવસ્થાને લઈને બીજા કંઈ કાર્ય તો થઈ ના શકે, પણ સ્વામી કે આપણે આરસનું મહારાજનો સંકલ્પ છે અને ઘટપુર જેવું મહાતીરથ એની અંદર એવું સુંદર થાય એ આરસનું મંદિર આખું થયું અને આ પ્રમાણે મહારાજને સ્વામી બેસી ગયા. એટલે કહેવાનું શું છે કે શાસ્ત્રીજી મહારાજ એવા એક સમર્થ પુરુષ હતા કે છે ને કે જે ધારે એ કરી શકે. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય એમાં રસિકભાઈ કીર્તન રચ્યું છે. એટલે ખરેખર એના ઉપર એમને આ ગઢડાનું મંદિર થયું હતા લખ્યું કે ઘણા પ્રશ્નો ઘણી આવરણો આવ્યો પણ એમનું ધાર્યું હતું એટલે એમને ધારેલું હતું એ પ્રમાણે આ સ્થાન બની ગયું છે. એવો એક દિવ્યધામ મારાના સંકલ્પે થયું છે અને ત્યાર પછી અત્યારે ઘણા વર્ષો પછી પાછો આપણને વિચાર થયો કે 51 વર્ષ ભગવાન અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા થયા છે. એ વખતે અમારા અક્ષયમુનિ, અમારા ઇન્જિનિયર પ્લાનિંગ શહેરના, અમને અહીંયા દર્શન કરી આટલા આખા નાના છે પણ હવે નાનું વિરાટ સ્વરૂપ જેવું છે. આખા અમારા સંસ્થાનું પ્લાનિંગ શહેર એમની પાસે છે, બધે બાંધકામ કરવાનું બીજું ને ત્રીજું. એને વિચાર આવ્યો કે 51 સાલમાં આપણું મંદિરની અંદર એવું એક સરસ આયોજન આપણે માસ્ટર પ્લાન કરીએ કે જેથી કરીને આ કામ સરસ થાય અને ગઢડામાં મહારાજ જે બિરાજા છે એવું સુંદર મંદિરની બધો આકાર આવી જાય એવું કરવું છે. અને તે વખતે આપણે આ ઉત્સવ કરવો એ ભગવાનની દયાથી એ બધું પ્લાનિંગ થયું. અમને કહ્યું બધા સંતો અને બધાની સાથે મળીને બહુ સુંદર પ્લાન થયો અને એ પ્રમાણે કામ પણ સારું થઈ ગયું અને એ કામ ચાલ્યું અને અત્યારે આપણે લગભગ પૂરું થવા આવ્યું છે, હજુ થોડું બાકી છે. એ જ્યારે પૂરું થશે ત્યારે એવું દિવ્ય ધામ લાગશે, આવનારને પેલા કહે છે ને સમાધિ થાય એવું થવાનું છે. કારણ કે એટલી સરસ રીતે આગળ મંદિરમાં આવતાની સાથે એવો દરવાજો હશે, એના ઘુમટીઓ છે, એના પગથિયાં છે, પછી ભગવાનના દર્શન છે, આ બધું ગેલાની અંદર ઉતરવાની વાત છે એને બધા પાછા ઉતારા ઉતારા જે હવેલીઓ જેવું થયું છે એટલે બહુ સુંદર છે, કારીગરીથી યુક્ત છે એ મંદિર થયું કહેવાનું. એટલે આ સાથે સાથે તે ઘડીએ તો આ 51 વર્ષ પૂરા થાય ત્યારે અહીંયા આગળ દ્વિશતાબ્દીમાં મહામંત્રનો ઉત્સવ થશે એવી તો કલ્પના જ નહોતી, પણ એ જોગાનજોગ પણ આવી ગયું કે આ દ્વિશતાબ્દી ઉત્સવ થયો અને 51 વર્ષ એને પ્રતિષ્ઠાને પૂર્ણ થાય છે. એટલે બે ઉત્સવો સારી રીતે ઉજવી ગયા, બે દોરે કામ થઈ ગયું. તો આવો એક મોટા પુરુષનો સંકલ્પ છે, ન ધારી વાત થઈ જાય, ન કલ્પેલી વાત પણ બની જાય અને એવી રીતે સરસ કામ થઈ ગયું છે. ભગવાનની ઈચ્છાથી આ ઘટપુરનો આવો મહિમા છે. અહીં તો આ મહારાજે પણ વાત કરી છે, કેલામાં સ્નાન કરેલું છે અહીંયા હજારો માણસોએ લાભ લીધો છે. ગલાનો પણ એટલો બધો મહિમા છે કે બધા જે તીર્થો નદીઓ છે એમાંથી શ્રેષ્ઠ આ નદી, કારણ કે પુણ્ય પુરુષોત્તમ એમાં સ્નાન કર્યું. એટલે જે એમાં સ્નાન કરે એનું કલ્યાણ થાય, મનુષ્યનું તો કલ્યાણ થાય, પણ ગેલામાંથી પક્ષી આમથી ઉડીને આ બાજુ કિનારે જાય તેનું પણ કલ્યાણ થાય, એમાં રહેલા જે જીવજંતુઓ છે એનું પણ કલ્યાણ થાય. એટલો બધો આનો મહિમા છે. આપણા મન મહારાજના વખતમાં સંતો થઈ ગયા એને આવો બધો આ લખ્યું છે કે આટલું બધું આ મહિમા છે. કારણ કે કોનો સંબંધ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીજી મહારાજને એના 500 સંતો હરિભક્તો સ્નાન કર્યું છે, એટલું બધું પવિત્ર છે. ગંગાની અંદર ભગવાન વામન ભગવાને અંગૂઠો બોલેલો, ભગવાન વામન જે અવતાર થઈ ગયો એમનો જે ગંગાનું મૂળ છે ત્યાં પોતે પગલા વેનમાં એક પગ બોલ્યો પોતાનો, એટલું જ છે. પણ એમાં ગંગાનો મહિમા થયો કારણ કે ભગવાનનો સ્પર્શ થયો, ભગવાનના ચરણનો સ્પર્શ થતા આજે ગંગા છે એટલી બધી પવિત્ર થઈ ગઈ કે આજે હજારો લાખો માણસો આપણે એમાં જઈએ છીએ, ત્યાં સ્નાન કરે એટલે આપણો પાપ ભરી ગયા એવી આપણને એક શ્રદ્ધા છે, વિશ્વાસ છે. અને એ રીતે બધે આપણે સ્નાન કરીએ છીએ. તો કહેવાનું શું, જે મહિમા છે એ ભગવાનનો છે, અને ભગવાનના સંબંધમાં જે જે વસ્તુ આવી એનો પણ એટલો જ અદભુત મહિમા છે. ભગવાન જેને સ્પર્શ કર્યો છે એ બધાનું જ, જીવોનું કલ્યાણ થયું પણ એમના સંબંધમાં માનકી ઘોડી આવી ગઈ તો એનું પણ કલ્યાણ થયું. એટલે દરેક વસ્તુને મહારાજનો સ્પર્શ થતા થયું છે. લીમડા નીચે બેઠા, આપણે દાદા ખાચરના દરબારમાં લીમડો છે, એ અસલ તો પેલા વાવાઝોડામાં પડી ગયો પણ ત્યાં એ જ બીજ લઈને ઉગાડ્યો છે. તો કહેવાનું છે કે એ પણ પ્રસાદનો થયો છે. લીમડો કડવો પણ આપણે ત્યાં જઈએ છીએ, પગે લાગે છે, એનો સ્પર્શ કરીએ છીએ, એની છાલો પણ ઉખેડીને આપણે લઈ જઈએ છીએ, કદાચ એનાથી પાણી પીએ છાલવા નાખીને તો આપણું શરીર સારું થાય, આવું આપણે મહિમા છે. અને દાદા ખાતેના દરબાર છે એ તો આપ જાણો છો કે ગાર માટીના છે, હજુ એની જ સ્થિતિમાં છે, એના એ જ એના થાંભલા અને બારણ કમાડ બધું એ છે. તે વખતનું મહારાજે પ્રસાર્યું કર્યું તો એને પણ દંડવત કરીએ છીએ. એને માટે પણ કેટલી બધી આપણે ભાવના રાખીએ છીએ, દર્શન કરીએ, જેમ મંદિરમાં દર્શન કરીએ છીએ એટલું દરબારના દર્શન કરવા માટે પણ લોકોની ભાવના છે કે એ દર્શનથી પણ આપણે પુણ્ય થાય, પવિત્ર થાય, એવો મહિમા આજે આપણે જોઈએ છીએ. અને એ પ્રમાણે મહારાજ ત્યાં બેઠા છે, એ સ્થાનમાં જે બધી વસ્તુઓ પ્રસાદીની ગોદણા છે, પાજોટ છે, ત્રીજા ત્રીજાની તો પણ કરીએ છીએ. એટલે કહેવાનું છે ભગવાનની મોજડીઓ છે એને પણ આપણે દર્શન કરીએ છીએ. અરે કહેવાનું છે કે આ સંબંધને લઈને દર્શનનું છે. આપણે જેને કહે આપણા પ્રયત્નોથી નિર્ગુણ થવાય એ થવાતું નથી, પણ ભગવાન એક નિર્ગુણ વસ્તુ છે, ભગવાનના સંત નિર્ગુણ છે, એના સંબંધથી આપણે નિર્ગુણ થવાય, એનાથી આપણું કલ્યાણ થઈ જાય. કારણ કે વસ્તુ કોણ કે ભગવાન છે ને એમની આટલો સ્પર્શવાળી વસ્તુ, એમની દ્રષ્ટિ પ્રસાદી થઈ હોય તોય પણ જીવનું કલ્યાણ થઈ જાય. ગુનાચાંદ સ્વામી જૂનાગઢની અંદર નવાબનો બગીચો હતો, ત્યાં આગળ એ બગીચાની અંદર બહુ સારો, અને ત્યાં પછી સ્વામીને કંઈ પધરાવણી કરાવી ગુનાચાંદ સ્વામીની. દરબાર નવાબ કેકડાર હતા, એમને બહુ ભાવ હતો પાઉદ્દીન ખાનને, અને એ સ્વામીના આશીર્વાદથી એ તો લાકડા વેચતા હતા અને મોટા દીવાન અને મોટા રાજા થઈ ગયા પાઉદ્દીન ખાન. અને એ પ્રમાણે એમને ભાવ, તે સ્વામીને બગીચામાં પધરાવણી કરી, પધરાવણી કરીને સ્વામી પછી ઉઠીને જતા હતા, તે સમા એક ઝાડ ઉપર મોર ટવક્યો એટલે સ્વામીની દ્રષ્ટિ ત્યાં ગઈ. એ મોર ઉપર સ્વામીની એટલી બધી દ્રષ્ટિ પડી ગઈ કે પછી બીજો વખતે બીજે દિવસે એક પારધી આવ્યો શિકાર માટે, મોરની ઉપર ભડાકા કરે તો ભગાડો એક પણ વાગે નહીં, ખબર હોય જઈ જાય. પેલો માળી કહે છે કે તું ગમે એટલા ભડાકા કરીશ તો આ મોર મરશે નહીં, એના પર ગુણાતીતની દ્રષ્ટિ પડી ગઈ. એટલે કહેવાનું છે કે ભગવાનને મોટા મોટી દ્રષ્ટિ પણ એવી છે કે જેના ઉપર દ્રષ્ટિ થાય એ માણસ કલ્યાણ જ થઈ જાય, એનું શ્રેય થઈ જાય, એવું આ એક જબરદસ્ત આ કાર્ય છે. એટલે ભગવાનને વિશેની જે આપણી આવી અનન્ય ભક્તિ એ આપણું કામ કરે, અને એમના થકી આવું જે આપણે એમને આજ્ઞા બેને દ્રઢતા પાડીએ તો આપણું પણ કલ્યાણ થાય છે. તો મહારાજ આવીને ગઢડાની અંદર આ બધું પ્રસાદી કર્યું છે. ગેલાને મેં કહ્યું એમ પવિત્ર, એનો પણ આવો મહિમા છે, એટલે એમાં બધાએ આપણે સ્નાન કરવું, આયા છે એ બધાએ સ્નાન કરજો. કારણ કે પાણી આ જે ભરેલું છે કુંડનું પવિત્ર થયું, કારણ કે ભગવાને નહાયેલા જે છે જગ્યા એ પવિત્ર, એમાં પાણી પાછું આવી એ પવિત્ર થઈ જાય, કારણ કે પવિત્ર તો એ બધું ચાલે છે ને. તો કહેવાનું શું છે કે એ ખરખડીઓને દા છે કુંડ બે ઠેકાને, તો એના પર આપણે સ્નાન કરવાનું, કારણ કે અહીંયા આપણે આવ્યા છીએ મહાતીર્થતાની અંદર. આ એક સામાન્ય તીર્થ નથી, બધા તીર્થો કરીએ છીએ એ તીર્થોથી પણ અધિક તીર્થ આ કહેવાય, કારણ કે ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રધાન. તો એ તીર્થમાં આવીને ભગવાનના જે દર્શન કરવાનું છે પ્રેમથી કરીએ. દર્શન વગર પણ આપણે ના જવું. જૂના મંદિરમાં પણ ત્યાં આગળ ભગવાન બિરાજા છે. હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથ દેવ મહારાજે જ પધરાયેલા છે. બધા દરબાર છે, લક્ષ્મીવાડી પણ છે, અને આ અહીંયા ટેકરા ઉપર આપણે આ ભગવાન અક્ષર પુરુષોત્તમનું મંદિર છે. એ બધાના દર્શન બહુ પ્રેમથી કરવા અને ગેલામાં ભગવાનની દયાથી સ્નાન કરીનું, જેથી કરીને આપણા સર્વને જે અહીં આવેલા એ તીર્થનું ફળ પૂરણ થાય. અહીં જ્ઞાન કથા વાર્તા જે સંભળાય છે, આજે આ મહામંત્રનો જે મહિમા આપણે સાંભળ્યા છે, એ મહામંત્ર પણ ભગવાને આપેલો છે એટલે એનો મહિમા છે. તો એ મહિમા પણ આપણા જીવનમાં દ્રઢ થાય અને આ મહામંત્રનું રટન આપણે કરતા રહીએ. મંત્રો બધાએ ખૂબ મહેનત કરીને, પુરુષાર્થ કરીને લખ્યા છે. ખૂબ મોટા પ્રમાણમાં એ લખાઈ ગયા છે. તો કહેવાનું છે, મહિમા તો લખ્યા છે, પણ હવે એ લખ્યા તો ખરા, પણ એ મંત્ર આપણા જીવમાં દ્રઢ થાય એનું રટન થયા જ કરે. સ્વામિનારાયણ 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 સારા જ કરે, કામ કાજ કરતા પણ. કેટલી વખત આપણે હોય તો અમથા ચાલતા ચાલતા પણ સ્વામિનારાયણ સ્વામી, કેટલા હરિભક્તોને કેટલા એવા જોઈએ છે કે અખંડ કંઠ. અમારે વિજ્ઞાન સ્વામી હતા, ગોરધનદાસ કોઠાના ભત્રીજા, ભગતજીભાના શિષ્ય, એમને અખંડ સ્વામિનારાયણ 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 સ્વામી થયા જ કરે, એટલે એટલી બધી રડતા થાય. એવા ઘણા હરિભક્તોને આપણે વાત સાંભળી તો શું આનું રટન થયા. તો એ પણ આપણે જ્યારે આવો મહિમા છે તો ગમે તે પ્રસંગે ગમે તે વખતે પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આપણા જીવનમાં થયા જ કરે, કે જેથી કરીને ભગવાનનું પણ સ્મરણ આપણે થાય. મહારાજના બધા લીલાચરિત્રો છે, કીર્તનો છે, ભક્તિ છે, એની અંદર પણ ભગવાનનો મહિમા છે. આ બધું આપણા જીવનમાં દ્રઢ કરવાની વસ્તુ છે. તો આવા ઉત્સવોથી, આવા પ્રસંગોથી આપણને થાય. એટલે આજે આ મહામંત્રનો જે આપણે ઉત્સવ ઉજવીએ છીએ, એ ઉત્સવ એટલે ખાલી સ્વામિનારાયણ મંત્રનું ઉજવણી શું કરવાનું, પણ એ મંત્રની પછવાડે ભગવાનની શક્તિ છે. મહા 500 સંતોની શક્તિ છે, લાખો હરિભક્તોની છે. શાસ્ત્રી મહારાજ ને યોગીજી મહારાજ જેવાનું બળ છે એની અંદર. આવા બધા સંતો ભક્તોએ આ વાત આપણને આપી છે. તો આપણે જીવનમાં એવી દ્રઢ કરીએ કે આપણા છેલ્લા શ્વાસ સુધી પણ એ મંત્રનું ઉચ્ચારણ થયા કરે. ભગવાન એમાં આપણા પર પ્રસન્ન થાય, આપણે બધા સુખિયા થઈએ અને આ કામ કરીને જીવનમાં કરવાનું તો એ જ છે કે આપણે આયા છે, વ્યવહારને સંસારને બધું જ કરીએ છીએ અને કરવાનું છે, એમાં કંઈ ના નથી. પણ ભૂલી જઈને નહીં, ભગવાનને ન ભૂલવા. ભગવાનને સંતને બે ભૂલી જઈશું તો બધું ભૂલી ગયા. આ બધું આપણે યાદ રાખીશું, પણ આજે ભગવાન આપણે સ્મૃતિમાં ના રહ્યા તો પછી કંઈ સ્વાય કંઈક કહ્યું નહીં. પેલા કહે છે કે વચનામાં કહ્યું કે આ જે કીર્તન ભક્તિ કરે છે ને, બધા વગાડે છે ને, અત્યારે ઘણા બધા જેનો કંઠ સારો હોય અને એવું હોય તો બોલે છે, ઘણા હોદે કીર્તન મન હવાદે માળા ફેરે અને ગળા હવાદે ગાય, કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ થાય. એમ આજે પરોક્ષ રીતે બધા બહુ ભેગા થાય, એમાં ભજન ને કીર્તન થતા હોય અને બધી રાતો રાત ભજન સારામાં સારા અંતે બધો કરતા હોય, પણ પાછા વચમાં બીડી હોય પીતા હોય અને સવારે ઉઠીને કોઈના ઘરમાંથી લઈને ચાલ્યા જ થઈ જાય. આવું ભજન કંઈ કરે કે કામમાં આવે નહીં, ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ. એટલે ભગવાન રાજી થાય, દેખાવની ભક્તિ નહીં, પણ ભગવાન રાજી થાય એટલા માટે ભક્તિ. ભક્ત થયા કે સંત થયા, પણ ભગવાન રાજી થાય એ દ્રષ્ટિ હોય તો આપણે આ કામ થઈ જાય છે. તો એ મહિમા એ સહિત એ મંત્રનું આપણે જો ભજન સ્મરણ કરીએ તો કામ થઈ જાય. તો કહેવાનું શું કે સ્મૃતિ વગર ગાયું તે ન ગાય જેવું વચનામાં કહ્યું કે જે કીર્તન ભક્તિ કરીએ છીએ એની અંદર ભગવાનની આપણી ભગવાન સામી દ્રષ્ટિ હોવી જોઈએ. 500 સંતોએ જે કીર્તનો ગાયા છે એ સંતોએ જે કીર્તન ગાય છે મહારાજનો એક એક કીર્તનની અંદર એટલી અલૌકિકતા એને સાંભળતા આપણને થાય છે કે કેટલા બધા અંતરના ભાવથી લોકોએ ગાયું, તો એ ભગવાનની મૂર્તિ એમના દયમાં સાક્ષાત્કાર થઈ ગઈ અને એ આપણને પણ એ કીર્તનોથી સાંભળીએ ત્યારે એવું સુખ આવે છે. તો સ્મૃતિ વગરનું ગાયું એ નકામું થયું. કે આપણે ગાયું એટલે શું, કંઠ સારો છે, માળા ફેરવતા હોય તો પણ શું કરીએ કે લોકો જરા જુએ કે વાહ ભગત ખરા છે એટલે માળા ફેરવતા હોય, લોકો વખાણ એટલા માટે. પણ આપણે તો ભગવાનને રાજી કરવા, 500 સંતોએ જેમ કર્યું એમને ભક્તિ જેમ કરી છે, કારણ પૂર્વોના ભક્તોએ જેમ ભગવાનને રાજી કરવા માટે ભક્તિ કરી છે. બીરાને નરસિંહ થઈ ગયા, એમને જે ભક્તિ કરી કીર્તન કર્યા છે એ લોક રીઝવવા નથી, પણ ભગવાનને રીઝવવા માટે ભક્તિ હતી. એવી જ ભક્તિ આપણે આ કરવા માટે આ વાત છે કે ભગવાનનો આવો મહિમા આપણે સમજીએ, આપણા જીવમાં એ વસ્તુ દ્રઢ થાય અને એનો સંબંધ જે આપણને થયો છે બહુ મોટી વાત છે. અને એ સંબંધ આપણો કાયમ ક્યારે જવાય, એમની આજ્ઞા એમની ઉપાસના આપણા જીવનમાં દ્રઢ થાય તો એ વસ્તુ આપણે છે. એટલે મહારાજે જેમ કહ્યું કે આપણી મોટપ શેને કરીને છે, આજ્ઞા અને ઉપાસના. ભગવાનની જેટલી આજ્ઞા પાડીએ અને ભગવાનની ઉપાસના જેટલી આપણે કરીએ એટલું આપણે છે. ઉપાસનાની અંદર ચાર વસ્તુ કહી છે કે ભગવાન જે મળ્યા સ્થિતિમાં સર્વોપરિ સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણે, અને એ ભગવાન છે એ સાકાર છે, ભગવાન નિરાકાર છે જ નહીં. જેને આ સૃષ્ટિ રચી છે એ જો મૂર્તિમાન હોય તો પછી ભગવાન નિરાકાર ક્યાંથી હોય? સૃષ્ટિ રચના તો પરમાત્મા છે. તો કહેવાનું શું છે, કેટલાક નિરાકાર માને છે, નિરાકારથી કંઈ આત્મા કંઈ આવે નહીં, અને સાકાર હોય તો એની સામે બેસીને આપણે સુખ લઈ શકીએ, એને મળી શકીએ. ભગવાન રામકૃષ્ણ આવ્યા તો લોકો ગોપ ગોવાળ મળ્યા, પેલા વાનરો મળ્યા, ભગવાન શ્રીજી મહારાજના વખતમાં પણ કેટલો સમાજ બધો ભગવાનને મળ્યા, અને એવા જે સમાજના દૂષણરૂપ એવા તત્વોને પણ મહારાજે સંબંધે કરીને નિર્ગુણ બનાવી દીધા અને સુખિયા કર્યા છે. તો એ ભગવાન આપણને આ રીતે મળ્યા, એટલે સંત દ્વારા, અને એ સંતના વચને કરીને એમની આજ્ઞા મહારાજની પાળીએ ઉપાસના દ્રઢ કરીએ. તો બીજી વાત કરી, એક સાકાર છે અને પાછા સર્વો કરતા છે, અને એ ભગવાન પાછા બધું કરે છે. આપણે દુનિયામાં કોઈ માનવું ત્યાં ફલાણાએ કરી દીધું મારું કામ, ફલાણાથી મારું કામ થયું, ફલાણાની માનતા કશું જ નહીં. ભગવાન સર્વના ભગવાન એક, અને એ ભગવાન જ આ બધું થાય છે એવી એક પણ નિષ્ઠા કરતા પણાણી. દુઃખ સુખ આવે તો જાણું ભગવાનની ઈચ્છાથી આવ્યું. અને એ ચોથી વસ્તુ છે પ્રગટ, કે ભગવાન પરોક્ષ થતા નથી. એ શ્રીજી મહારાજ જે પૃથ્વી ઉપર આવ્યા, એ જ શ્રીજી મહારાજ આ દુનિયામાં રહ્યા, તે એકાંતિક ધર્મ સ્થાપી ગયા છે, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ, અને એના ધારક જે સંત છે એ દ્વારા મહારાજ અખંડ છે. એ ગુણાતીત સંત થયા, ભગતજી મહારાજ થયા, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, એ આપણા છે. તો એ પ્રગટ જ છે, પરોક્ષ થયા નથી. પરોક્ષ જો મનાય તો સુખય ના આવે ને આનંદ આવે. અત્યારે જે આનંદ આવ્યો છે એ કારણ કે એવા પુરુષ મળ્યા, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ પુરુષ મળ્યા છે, એનાથી મહારાજનો મહિમા સમજ્યો છે. તો આ ઉત્સવ થાય છે, સેવાઓ થાય છે, ભક્તિ થાય છે. તો આ વસ્તુની આપણા જીવનમાં દ્રઢતા થાય એ મહારાજને આપણે પ્રાર્થના કરીએ. ફરી આ બધા અહીંયા અત્યારે મહાપુરુષો પણ આવી ગયા, બધા રાજકીય પુરુષો, એ બધાએ આવીને પણ આપણા કાર્યને બિરદાવ્યું છે. એમને પણ ભગવાન સારી બુદ્ધિ શક્તિ આપે અને સારું કાર્ય. દેશની અંદર મુશ્કેલીઓ પણ છે, ગુજરાતમાં છે, બધા વાવાઝોડું બધું થયું છે, ચતુર્થી કંપો આવ્યા છે, પણ એ બધાની અંદર પણ માણસોને શાંતિ સુખ રહે, અને બધી ભવિષ્યની અંદર પણ આવા બધા મુશ્કેલીઓ ના આવે. દરેક મનુષ્ય ધર્મ સારી રીતે પાળી શકે, ભજન કરી શકે અને સુખી રહે, પૈસે ટકે, શરીરે મને દરેક રહે, એવી મહારાજને આજના દિવસે પ્રાર્થના.